આ પવિત્ર વંશમાં રઘુવંશ, જેમાં ક્યારે ક્લેશ નથી, કલહ નથી, દ્વેષ નથી, કોઈ પ્રકારનો ઉગ્ર વિવાદ કે ઝઘડો નથી. બિમાલા વંશ નિર્માણ, એમાં કોઈ પણ જાતની ખામી કે દાગ છે જ નહીં. વિમલ વિગતા મલ, જે વંશની પરંપરામાં ક્યારે કોઈના માટે કઈ પણ ઘસાતું ન હોય, માત્ર સૌની વચ્ચે સદભાવ, પ્રેમ, વાત્સલ્ય અને કુલ પરંપરાની અંદર કોઈ પણ દાગ નહીં. વિમલ વંશ આવો જે વંશ છે પ્રભુનો, જેમાં ભગવાને અવતાર લીધો. આટલા સરસ આ વંશની અંદર, એમાં આટલા બધા સદગુણો છે, આટલી બધી સારી બાબત છે, યહ અનુચિત એક, આ એક જ ઉચિત નથી. શું અનુચિત ઉચિત નથી? બંધ બિહાઈ બડે, બધા ભાઈઓને છોડી દઈને માત્ર મોટાને જ બધું આપી દેવાનું. અભિષેક રાજસત્તા જો મળવું જોઈએ તો બધાને વહેંચાતું મળવું જોઈએ, સરખે ભાગે મળવું જોઈએ. એની જગ્યાએ બધાને વંચિત રાખી મને એકલાને આમ અભિષેકની વાત કેમ? આ વિચાર એક જ વંશની અંદર થાય તે રહેવો. બાકી તો જાણી બુજીને જો હોય તો દબાવીને બેઠા હોય તો કાઢે નહીં. ભાઈને આપવું પડે તો પણ મનમાં એમ થાય કે કેટલા કેટલી સમસ્યાઓ મારા શ્રી પાસે આવતી અને અત્યારે આવે છે, તો એટલું જ સમજે કે ભાઈ ઘી ઢોળાશે તો એ ખીચડીમાં મારો ભાઈ છે. ભગવાને તો પોતાના શ્રી મુખે કહ્યું કે મિલહી ન જગત સહોદર ભ્રાતા, જગતમાં સ્ત્રી પુત્ર ધન ઘર બધું જ મળશે, પણ સહોદર ભાઈ એ ક્યારે નહીં. તો એ ભાઈઓને માટે રામ સ્વયં એક અંદર ખળભળી ઉઠ્યા છે કે ચારેયને મળવું જોઈએ, એને બદલે મને એકલાને જ આમ શા માટે? બાકી તો કોર્ટમાં જાય કે જે વંશ પરંપરાની મિલકત છે એને પિતા પણ ન વેચી શકે, એ રીતની વાત કરીને આગળ કરીને કોર્ટમાં જાય લડવા માટે. પિતાની જે પૈતૃક સંપત્તિ છે એ પિતા પણ ન વેચી શકે પોતાના સંતાનોમાં, જે આગળથી પોતાને મળી છે એ પોતાના સંતાનોને આપી. આ નિયમ, તો એવો નિયમ અહીંયા આગળ રઘુવંશમાં છે કે જે જ્યેષ્ઠ પુત્ર હોય એને જ રાજ્ય અભિષેક થાય, એને જ રાજ્યની ધુરા સોંપવામાં આવે, બીજાને નહીં. મોટો પુત્ર પણ એ તો પરંપરા ચાલી આવી છે. વિમલ વંશ યહ પણ અનુચિત છે, વંશની અંદર વંશ પરંપરાગત ચાલતું આવે છે, પણ બધું એકને જ અને બીજાને એનાથી વંચિત રાખવાના, આ ખોટું. એમ ભગવાન જ વિચારી શકે, મનુષ્ય નથી વિચારી શકે. બંધ વિહાઈ બડે અભિ, સંપૂર્ણ સત્તા, રાજનો બધો જ ખજાનો, જે કઈ રાજમહેલાતો છે બધો જ મોટાને મળે, પછી નાનાને એવી રીતે આપી દે. જો સાચવતા આવડે તો જુદી વસ્તુ છે. તો ભગવાન મનોમન વિચારી રહ્યા છે કે આ આવું શા માટે, આ એક જ દૂષણ આટલો સરસ રઘુવંશ છે, એની અંદર આટલી બધી સરસ પરંપરા છે, એની આટલી સરસ ઇજ્જત પ્રતિષ્ઠા છે, અને એમાં આ એક જ અંશ માટે ભગવાનની આ વાત એમના મનની અંદર ખળભળાટની માફક જાણે કે પસ્તાવો થઈ રહ્યો હોય પ્રભુ, કે મારા વંશની અંદર, મારા ઘરની અંદર આવો ભેદભાવ, આવો પક્ષપાત. ભગવાન, સંત અને તીર્થ ત્રણેની આ ત્રણેની સામે કોઈ ભેદભાવ હોતો નથી. તીર્થ સ્વરૂપમ સમદ્રષ્ટિ યુક્તમ, તીર્થને આગળ ભગવાનની પાસે કોઈ સંતની પાસે ઊંચ નીચ કા ભેદ ભૂલાયા, સાધુ સંત કી શીતલ થાય. તીર્થને આગળ કોઈ પણ ગરીબ જાય, ભિખારી જાય, સંપન્ન જાય, રાજા જાય, બ્રાહ્મણ જાય કે શુદ્ર જાય, નાનો હોય કે મોટો હોય, સ્ત્રી હોય કે પુરુષ, સમદ્રષ્ટિ ઉત્તમ તીર્થસ્થ. તો ભગવાન પણ તીર્થ સ્વરૂપ છે. એ આ ભેદભાવને ભગવાન સહન કરી શકતા. ભગવાન કે સમોહમ સર્વભૂતેષુ, ગીતામાં હું બધાને માટે સમાન છું. તો મારા વંશની આ સત્તા અને સંપત્તિ પણ મારા ભાઈઓ માટે સમાન હોવી જ જોઈએ, એમાં મારાથી કોઈ પણ ભેદ ન રાખે. તો ભગવાનની આગળ જયારે આ ભેદ જોવે ત્યારે ભગવાન પોતે સ્વીકાર્ય ન પાય. તીર્થ તીર્થ જેમ કોઈ ભેદ ન રાખે કે અમને અહીંયા નાવાનું, અહીં ના નાહી શકે અને આમ કરી, તીર્થમાં પાપી કે પુણ્યશાળી દરેક નો હક એ સ્નાન કરી શકે. તો પ્રભુની આગળ આ પ્રકારની સ્થિતિ જોતા જ ભગવાન ખળબળી ઉઠ્યા, મારે આ સત્તાનો સ્વીકાર, આ રાજ્યાભિષેકનો સ્વીકાર મારાથી ન થયો. કહેવું ભગત હરવું ભગત, ભગવાન સ્વયં મનોમન ઈચ્છા કરી રહ્યા છે, એક પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. હરવ ભગત મન કહે, ભક્તોના મનની કુટિલતાને હરી લો પ્રભુ, ક્યાં ઉચિત થતું નથી, આ ખોટું થાય છે. આપણા ઘરમાં જ કઈક એવી પરિસ્થિતિ સર્જાઈ હોય, બધા જ ખળભળી ઉઠતા હોય, અને એક માણસ એવો મક્કમ અડીખમ અડિયલ અહંકારી રહે, નહી બસ આમ જ થશે જ, નહી ચાલે, કોઈનું નહીં ચાલવા, ત્યારે ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ કઈક આની અંદર સદબુદ્ધિ આવે, કઈક વિચાર ફરે, એવું કઈક કરો. આ બહુ જ ખોટું થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો, બધા જ ખળભળ્યું, સ્વાભાવિક. તો ભગવાન પોતે પણ મનથી અંતઃકરણથી ખળભળી ઉઠ્યા છે અને સ્વયં બોલી રહ્યા છે, હરવું ભગત મન કે, ભક્તોના મનની આ પ્રકારની જે કુટિલતા છે એ પ્રભુ એને હરી. આવું ન હોવું જોઈએ, ન્યાય દરેકની પાસે તોડાવો જોઈએ. ગરીબ હોય એના માટે કાયદો જુદો, અને બહુ પૈસા વાળો ઉપરની સીટ ખુરશી ઉપર બેઠો હોય એના માટે કોઈ કાયદો જ નહીં. ના, આજે જોઈએ છે ગરીબ માણસો તરત પોલીસ બેહાડે, કશું ના ચાલે, ના ગુનો કર્યો હોય, અને પેલો ગુનો કરતો રખડતો હોય, હામે દેખાતો હોય, તેને કશું ના કર્યું. વ્યક્તિ બે હોય શકે, કાયદા બે ન હોય, દરેક વ્યક્તિ માટે કાયદો. તો ભગવાન એ બાબતને મનમાં વિચાર, આ આવું ન જ હોવું જોઈએ, એટલા માટે કે હરવ ભક્ત મન કી કુટિલતા, ભક્તના મનની આ કુટિલતા એનું હરણ થાય. હવે જુઓ ભગવાનની આ માનસિક સ્થિતિ છે કે ન્યાય દરેકને માટે તોડાવો. અને તે જ વખતે લક્ષ્મણજી આવી પહોંચ્યા છે, પણ એમને ઉત્સાહ છે, રાજ્યાભિષેક નો આનંદ છે, પણ ભગવાનને સાથ આપવા માટે આ માનસિકતા સમયે નિકટમાં એકલા ભરતજી આવી, લક્ષ્મણજી આવી રહ્યા. બધામાં ત્યાગ ને સમર્પણની ભાવના છે, ભરતમાં પણ ત્યાગ છે, રામની પાસે પણ ત્યાગ, લક્ષ્મણજીની પાસે પણ ત્યાગ, શત્રુઘ્નજી પણ ત્યાગની ભાવનાથી જીવી રહ્યા. પરિવારનો સંસ્કાર છે ત્યાગ અને સમર્પણ સૌને માટે, એકલા મારા માટે. આપણી પાસે તો ઘરમાં રસોઈની અંદર કઈક ઓછું છે, આપણું પહેલું કાઢી દો, પછી બધાને થોડું થોડું પી લઉં. એ ભેદ દ્રષ્ટિ અહિયાં પ્રભુએ મનથી વિચાર્યું કે આ વસ્તુ ખોટી છે, અને બરાબર તે જ વાતાવરણની અંદર ભગવાનની એ જ માનસિકતાની જે સ્પંદનો છે, એ સ્પંદનોમાં લક્ષ્મણજી આવીને ઉભા છે, જે આનંદ પણ પ્રભાવિત થયા છે એ વિચારના સ્પંદનો બોલી શકતા ને. તે અવસર આએ લખન, બરાબર તે જ સમય જ્યાં પ્રભુના મનની અંદર આ દ્વિધા, આ મંથન ચાલતું હતું કે એકને જ કેમ, બધાને શા માટે, તો ભગવાને ખૂબ જ વ્યવસ્થિત, અને જયારે ભગવાને પોતાની પાસેનું જે રાજ હતું એને કર્યું છે, તો લવ અને કુશ, લવે લાહોર ને સ્થાપના કરી અને કુશે કુશાવર્ત ની સ્થાપના, અને બંનેને સમાન રીતે આપી. એક મોટો છે ને એક નાનો છે, પણ બંને એક સરખા. અહિયાં પ્રભુની આ વાતને ની વચ્ચે સાથે તરીકે લક્ષ્મણજી આવીને ઉભા, પણ ભગવાન જે વિચારી રહ્યા છે એ મનોમંથન છે, એનો એનો પણ આનંદ છે, અને બીજી બાજુએ ભગવાન ભગવાનનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે એનો પણ મગન પ્રેમ આનંદ. પોતે એટલા બધા મગ્ન થઈ ગયા છે કે પ્રભુ શું વિચારી રહ્યા. આવો રાજ્યાભિષેક નો સમય છે ને, આટલા બધા ગંભીર કેમ, એટલે પોતે પણ એમાં એ વિચારી ગંભીરતામાં મગ્ન થયા. પણ પ્રેમ અને આનંદ એ છે કે હું ભગવાનની સમીપમાં જઈ રહ્યો છું, ભગવાનની સાથે જઈ રહ્યો છું, ભલે રાજ્યાભિષેક થવાનો હોય કે ભગવાનની અત્યારે જે ચિંતનની આમ એક ધારા પ્રવાહ ચાલી રહ્યો છે એની સાથે મારે રહેવાનું. બંને સ્થિતિની અંદર હું ભગવાનની નજીકમાં સાથે છું, અને એટલા માટે મગન પ્રેમ આનંદ તે અવસર આએ લખન. ખૂબ ઉત્સાહમાં બધાઈ આપવાની હોય, જાણ્યું જાણ્યું ખબર છે ખબર છે, આ એમ કેટલા ઉત્સાહપૂર્વક કેટલા ઉમંગપૂર્વક આમ ખૂબ ઝડપથી દોડીને પાસે જઈ જાય પહોંચી જાય. મોટા ભાઈ ખબર છે જાણ્યું તમે ખબર ના શું કેમ, એટલે લક્ષ્મણજી પણ એવા ઉત્સાહના ભાવથી ઉછળતા ઉમંગમાં ભગવાનની સમીપમાં જઈ પહોંચ્યા. જો ભગવાનની મનોમંથન જુદું છે, એક આખી આખું વાતાવરણ એમના માનસિકતાને જુદું છે, અને લક્ષ્મણજીના મનનો વાતાવરણ પણ જુદું છે, બંને સામસામ. ભગવાન ત્યાગની ભાવનાની અંદર ઉભા છે, બધાને મને એકલાને, અને લક્ષ્મણજીને એમ કે મારા ભગવાન રાજા થઈ રહ્યા છે, એટલે એ પોતે મગ્ન આનંદ છે. એક જ સમય એક છે, સ્થળ એક છે, પણ અવસ્થા બે છે. લક્ષ્મણજીની રાજા તરીકે ભગવાનને જોવાની એમ અંદર તમન્ના છે, એટલે મગન પ્રેમ આનંદ. પણ છતાંય ભગવાને જોયું કે આ ઉત્સાહમાં આવી રહ્યો છે લક્ષ્મણ, પણ ભલે એના ઉત્સાહને ભાંગી તોડી પાડવું નહીં. કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ કોઈ પણ બાબત આપણી આવી નજીક આવીને ઉભા એકદમ એને તોડી પડાય. આવ્યો, બહુ સરસ. હા હા, વાત એની બધી જ સાંભળી લે, એને સહેજ પણ ભાંગી નાખો. જે એની સ્થિતિ છે એને આવવા દે, આપણે આવેગને તોડી નાખીએ ને તો આઘાત જબરો લાગે, એ આઘાત કોઈ દિવસ તોડાય. બહુ હળવાશ, બહુ ધીમાશ. કોઈ પણ મૃત્યુના સમાચાર કોઈને આપવા હોય તો કેટલી કાળજી રાખવી, કે ભાઈ હાર્ટ ડિઝીઝ વાળો છે કે ત્યાં દવાખામાં દાખલ છે એને આ સમાચાર હમણાં અપાય, કેટલી કાળજી રાખવી. એમ ભગવાને પણ ઉત્સાહમાં ઉછળતા આવતા આવેલા લક્ષ્મણજીને જોઈને મગન પ્રેમ સન્માને પ્રિય વચન કહી, ઓહો આવો આવો, કેમ શું સમાચાર, કેમ આટલા બધા ઉત્સાહમાં છો, આવો, કઈ નવી વાત છે, એમ સામેથી એને પ્રોત્સાહિત કરે. પછી ધીરે ધીરે વાત કહી દે એટલે એ અળવો થાય, અને અળવાશ ની અંદર પછી કોઈ વાત મૂકી હોય ત્યારે પછી શાંતિથી નીચે બેસી